समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे। एमां आपणे 36 गाथा सुधी स्वाध्याय कर्यो छे। 36 गाथा पछी थी हवे आज अर्थनू कळस रूप काव्य कहे छे। 36 गाथा માં જે વાત આવી, જે અર્થ કર્યો, એવા જ અર્થનું હવે કળશરૂપ કાવ્ય કહેવામાં આવે છે। તો આપણે કળશ 30 લઈએ। કળશ 30માં અહીંયા કહે છે કે સર્વતઃ સ્વરસ નિર્ભર ભાવમ ચેતયે સ્વયમહમ સ્વમીહૈકમ નાસ્તિ નાસ્તિ મમ કશ્ચન મોહ શુદ્ધ ચિદ્ઘન મહો નિધિ રશ્મિ। 30મો કળશ એના અર્થમાં અહીંયા કહે છે કે ઈહ આ લોકમાં અહમ એટલે હું સ્વયં પોતાની જ એકમ સ્વમ એટલે પોતાના એક આત્મા સ્વરૂપને ચેત એ અનુભવું છું। આ લોકમાં હું પોતાની જ પોતાના એક આત્મ સ્વરૂપને અનુભવું છું, જે સ્વરૂપ સર્વતઃ પોતાના નિજ રસરૂપ ચૈતન્યના પરિણામથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે। સર્વતઃ સ્વરસ નિર્ભર ભાવમ, કે જે સ્વરૂપ કેવું છે, કે જે સ્વરૂપ પોતાના નિજ રસરૂપ ચૈતન્યના પરિણામથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે। માટે મોહ આ મોહ, મમ એટલે મારો, કશ્ચન નાસ્તિ નાસ્તિ કાંઈ પણ લાગતો વળગતો નથી, બે વખત નાસ્તિ નાસ્તિ કહ્યું છે, કોઈ રીતે એ મારો નથી, મારો એની સાથે કોઈ સંબંધ નથી, અર્થાંત એને અને મારે કાંઈ પણ નાતો નથી। શુદ્ધ ચિદ્ઘન મોહ નિધિ અશ્મિ, હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજપુંજનો નિધિ છું। ભાવક ભાવના ભેદ વડે આવું અનુભવ કરે, આ લોકમાં હું પોતાની જ પોતાના એક આત્મ સ્વરૂપને અનુભવ છું, પોતાથી જ સ્વયં પોતાની જ મેળે અથવા તો પોતાથી જ એમ હોય। આ લોકમાં પોતાના આત્મ સ્વરૂપને પોતાથી જ અનુભવું છું એટલે કોઈ બીજો અનુભવ કરાવનારો નથી, બીજા દ્વારા હું અનુભવ કરું છું એમ નહીં, અને અનુભવું છું કોને, પોતાના સ્વરૂપને, પોતાની મેળે પોતાના સ્વરૂપને અનુભવું છું। અને એ કેવું છે કે જે સ્વરૂપ સર્વત એટલે પૂરેપૂરું પોતાના નિજરસરૂપ ચૈતન્યના પરિણામથી ભરેલું છે, ચૈતન્યના પરિણામ વાળા ભાવથી ભરેલું છે, એટલે ચેતનપણું પોતાનો જ્ઞાન દર્શનનો સ્વભાવ એ જ પોતાનો રસ છે। નિજરસ કયો છે, પોતાનો ચૈતન્ય સ્વભાવ જ્ઞાન દર્શન સ્વભાવ છે, એનો પોતાનો નિજ રસ છે, અને એ ચૈતન્યનું પરિણમન થાય છે એટલે કે પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે છે, પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે છે, નિત્ય પોતે જ્ઞાન સ્વભાવે જ રહે છે। એ ક્યારેય એમ નથી થતું કે પોતે જ્ઞાન નથી કરતો, એમ તો થતું જ નથી. એ હંમેશા કાયમ એ પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે છે, એટલે હંમેશા એ જ્ઞાન કરવા વાળો જ રહ્યો છે, એ બીજું કંઈ કરતો નથી. ભગવાન આત્માને બીજું કંઈ કરવા પણ નથી, એ માત્ર પોતે જ્ઞાન સ્વભાવે જ પરિણમે છે. જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવનો એ કરતા થાય છે, બીજા કોઈ અન્ય ભાવનો એ કરતા થતો જ નથી. એનું કરવાપણું ક્યાં છે? જ્યાં કરવાપણું છે એ તો પોતાના સ્વરૂપમાં છે, એટલે એ પોતે પોતાના નિજ સ્વરૂપનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પરિણમવા વાળો હોવાથી એવા નિજ સ્વરૂપનો એ કરતા થાય છે. એનું પરિણમન પોતાના સ્વભાવ ભાવે પરિણમન છે, અને એ સ્વભાવ ચૈતન્ય સ્વભાવ છે. એટલે ચૈતન્ય સ્વભાવ ભાવે એ પરિણમતો એ ભગવાન આત્મા એ પૂર્ણ છે. એ ચૈતન્ય સ્વભાવે પરિણમન થાય છે, એવો જ ભાવ એને રહ્યો છે. એથી એ ચૈતન્ય સિવાય બીજું કાંઈ મારું નથી. પોતે ચૈતન્ય સ્વભાવ છે અને એવું જ એનું પરિણમન થાય છે, એ પૂર્ણ છે, અધૂરો નથી. અને દરેક સમયે એવું જ ચેતનનું પરિણમન થાય છે, એટલે પોતે જ્ઞાન સ્વભાવે જ્ઞાન સ્વરૂપી છે. એમ જ એ પરિણમન કરે છે, એ જ એનું કાર્ય છે, એ કાર્યનો જ એ કરતા છે, બીજું કોઈ કાર્ય કરતો જ નથી. આત્માને બીજું કોઈ કાર્ય છે જ નહીં, આત્માને બીજા કોઈ ભાવે પરિણમન છે જ નહીં, એને પોતાના સ્વભાવ ભાવે પરિણમન છે. અને સ્વભાવ કેવો છે? ચેતન સ્વભાવ છે, એ અનાદિનો ચેતન છે. ચેતન ક્યારથી છે? તો જ્યારથી છે ત્યારથી એ ચેતન જ છે. એ જ્ઞાન સ્વભાવી છે, એ ચેતન, એટલે દરેક સમયે એ જ્ઞાન કરવા વાળો છે, દેખવા જાણવા વાળો એનો સ્વભાવ છે. પણ એને એના તરફ દ્રષ્ટિ ગઈ નથી ને, એટલે એને મુશ્કેલી પડે છે. પોતે જ્ઞાન સ્વભાવી છે, એ તરફ હજી એનું લક્ષ ગયું નથી, એટલે એને હજી એમ પકડતા વાર લાગે છે, એને હજી માનવામાં નથી આવતું. એને તીર્થંકર ભગવાન કેવળી ભગવાન કહે છે કે ભાઈ તું પાછો વળીને અંદર તરફ જાને, અંદર દ્રષ્ટિ કર, તો તને જણાશે કે તું ચેતન છો, જ્ઞાન સ્વભાવી છો, પરિપૂર્ણ છો, સર્વજ્ઞતા તારામાં પડી છે, તું મુક્ત સ્વરૂપ છો, તું ક્યાંયથી બંધાયો નથી, અને મારા જેવો સર્વજ્ઞ સ્વભાવી છો, એમ તીર્થંકર ભગવાન કહે છે. તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં એમની ઓમકાર ધ્વનિમાં આ વાત આવી છે, અને ગણધરોએ એ પકડી અને એને પછી શાસ્ત્ર રૂપે, એટલે આગમો રૂપે એની રચના કરી અને પછી શાસ્ત્ર રૂપે આપણા સુધી પહોંચી. છતાં પણ એ કેવળી ભગવાનની વાતનો પણ હજી એને વિશ્વાસ નથી બેસતો કે પોતે ચેતન સ્વભાવી છે, અને ચૈતન્યપણું તો અનાદિનું છે, જ્યારથી છે ત્યારથી ચૈતન્યપણું છે, અને એ પૂર્ણ છે, એ કોઈ ઉપર આધાર રાખનારું નથી. ચેતનપણું એ બીજાને કારણે નથી, એ ચેતન છે એટલે જ્ઞાન કરવા વાળો છે, તો એ જ્ઞાન કરવાનું એ કોઈને કારણે નથી, કોઈની મદદથી એ જ્ઞાન નથી કરતો, એ પોતે સ્વયં એવો છે, એવો જ એનો સ્વભાવ છે, એટલે જ્ઞાન કરે છે. એને જ્ઞાન કરવામાં કોઈની મદદની જરૂર નથી. પ્રભુ મુખ્ય વાત તો આ છે, એ જ્ઞાયક સ્વભાવ છે, તો જ્ઞાયક સ્વભાવ કોઈને અવલંબતો નથી, બીજાને અવલંબતો નથી, એ પોતાનો સ્વભાવ છે, એ બીજાને આશ્રય થયેલો સ્વભાવ નથી, કોઈ બીજાના નિમિત્તને લીધે થઈને એ એવો જ્ઞાન સ્વભાવી છે એમ નથી. જ્ઞાન સ્વભાવ તો એનો પોતાનો છે, આવું એનું સ્વરૂપ છે. પોતે હંમેશા જ્ઞાન 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 કરવા વાળો જ્ઞાયક ભગવાન આત્મા છે, અને એવું એનું પરિણમન થઈ રહ્યું છે. આટલી બધી વાત કરી દીધી છે, અને એવું પરિણમન થાય છે, એને એ અનુભવે છે પાછો, આ લોકમાં હું પોતાની મેળે પોતાની જાતે પોતાથી જ પોતા દ્વારા જ પોતાના એકમાત્ર આત્મ સ્વરૂપને અનુભવું છું, બીજા કોઈને અનુભવતો નથી. કોને અનુભવે છે? એ આત્મ સ્વરૂપને અનુભવે છે. અને એ સ્વરૂપ કેવું છે? કે જે સ્વરૂપ સર્વત પોતાના નિજ રસ એટલે ચૈતન્ય રસથી પરિપૂર્ણ છે, અને એવા ભાવવાળું છે માટે પછી મોહને મારામાં કોઈ સ્થાન નથી, મોહ મારો નથી અને મોહ કોઈ પણ રીતે મારા સંબંધમાં નથી, એ કાંઈ પણ મારો લાગતો ઓળખતો નથી, અર્થાત એને અને મારે કાંઈ પણ નાતો નથી. હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ, ઘન શબ્દ મૂકે છે ને ચિત્ત ઘન, ઘન એટલે સમૂહરૂપ છે. ઘન ક્યારે થાય? ઘન થતા કોઈ સમૂહ હોય ત્યારે ઘન થાય ને, એટલે શુદ્ધ ચિત્ત ઘન. હું તો સિદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજ પુંજનો નિધિ છું. જ્ઞાન 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 કરનારો છે એટલે સ્વને પ્રકાશનારો છે ને પરને પણ પ્રકાશનારો છે. સ્વને પણ એ દ્વારા જ પોતે પ્રકાશે છે એટલે પ્રસિદ્ધ કરે છે અને પરને પણ પ્રકાશે છે. પર બધું એનું જ્ઞેય થાય છે ને એટલે પરને પણ એ જાણે છે. પણ એ પરને જાણે છે એ તો અપેક્ષાથી વાત કરી, પરને જાણવા જતો નથી. ખરેખર તો એ પોતે પોતાના સ્વભાવ ભાવમાં રહીને સ્વને જ જાણવા વાળો છે. એ તો શક્તિ અપેક્ષાએ એમ કહ્યું કે એ સર્વજ્ઞ સ્વરૂપ છે એટલે સર્વજ્ઞતા એનામાં પડી છે. એ જગત આખાના સર્વ પદાર્થોને એક સમયમાં એની ત્રણેય કાળની પર્યાયો સહિત જાણી શકે એવો સર્વજ્ઞ સ્વભાવી છે. પણ એ કંઈ સર્વજ્ઞ સ્વભાવી થાય, કેવળ જ્ઞાન પ્રગટ કરે તો પણ એ સર્વને જાણવા જતો નથી. એ તો પોતાના સ્વરૂપમાં જ રહે છે. એ તો શક્તિ એની બતાવી છે, તો એની શક્તિ બતાવી છે કે પોતે જ્ઞાન સ્વભાવી છે. અને જ્ઞાન પણ કેવું જ્ઞાન? જગતના બધા જ પદાર્થોને એક સમયમાં એની ત્રણેય કાળની પર્યાય સહિત જાણે, એકી સાથે જાણે એવું એનું જ્ઞાન છે. એવા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પૂર્ણ છે. અને આવો એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. પોતે ચૈતન્ય છે એવો એ અનુભવ કરે છે. અને એવો અનુભવ કઈ રીતે થયો? તો અહીંયા કહ્યું છે કે ભાવક ભાવના ભેદ વડે આવો અનુભવ કરે. ભાવક ભાવ શું હતો? ભાવક ભાવ તો કર્મના ઉદયને કારણે જે ભાવ હતો એ ભાવ ભાવક ભાવ હતો. અને એવા ભાવક ભાવે મોહની રચના કરી હતી. એવા ભાવક ભાવ દ્વારા મોહની રચના થઈ હતી એટલે એ ભાવ્ય એવો મોહ હતો એ તો ટળી ગયો. પોતે પોતાના સ્વરૂપમાં ગયો, ત્યાં લીનતા કરી, એટલે એ તો ભાવક ભાવ તો હવે રહ્યો જ નથી. એટલે કે કર્મના ઉદયને કારણે એને વિભાવ પર્યાય થતી હતી, વિભાવ ભાવ થતો હતો, એ તો હવે ઉત્પન્ન જ નથી થતો. એટલે ભાવક ભાવને એણે જુદો પાડ્યો છે અને પોતે પોતાના સ્વરૂપમાં જઈ અને એણે એ ભાવક ભાવને જુદો પાડ્યો છે. એટલે ભાવક ભાવના ભેદ વડે એને જુદો પાડ્યો ત્યારે એ આવો અનુભવ કરે છે. ભેદ જ્ઞાનની શરૂઆત એણે ક્યાંથી કરી? બીજી રીતે કહીએ તો કે જગતના જેટલા પદાર્થો હતા એને પોતે પોતાથી ભિન્ન જાણ્યા. પછી જે સૌથી નજીક રહ્યું છે એવું શરીર એને પોતાથી ભિન્ન જાણ્યું. પછી પોતાના મનના વિકલ્પોને પોતાથી ભિન્ન જાણ્યા. અને પછી આગળ વધીને પરના લક્ષ્ય થતા જે ભાવ, પરનું લક્ષ્ય થતા થતા ભાવ એટલે એ કર્મના ઉદયને કારણે એના નિમિત્તે થતા જે ભાવ, એ ભાવને પણ પોતાથી જુદા કર્યા. એમ સર્વથી એ ભેદ જ્ઞાન કરીને માત્ર પોતે સ્વ રહ્યો ત્યારે એ સ્વને એ અનુભવનારો થયો. આવું ભેદ જ્ઞાન કરે ત્યારે એનું બળ ક્યાંથી આવે? એ અંદરમાંથી આવે. સ્વને મુખ્ય કરે એટલે બાકી બીજું બધું પર છે એમ જુદું પડે. મુખ્યતા સ્વની કરવાની છે, મુખ્યતા પરની નથી કરવાની. એક એક વસ્તુ કરીને જુદી પાડવા બેસે તો અનંતકાળ વીતી જાય તો પણ એનો પાર નહીં આવે કે આ હું નહીં, 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 ક્યાં સુધી એમ કરશે. એટલે લક્ષ સ્વનું કરવાનું છે, પોતાના ઉપયોગને. ચેતન સ્વભાવ છે ને, એટલે ચેતન એટલે જ્ઞાન દર્શન સ્વભાવ છે, તો જ્ઞાનના ઉપયોગ છે એ ઉપયોગને સ્વ તરફ ઢાળવાનો છે. જે ક્યારેય બદલાતું નથી એવું પોતાનું સ્વરૂપ ધ્રુવ એ તરફ ઢાળવાનું છે અને એમ કરતા એ સ્વનો અનુભવ કરે છે, પરથી જુદો પડી અને સ્વનો અનુભવ કરે છે. એટલે સ્વની મુખ્યતા કરી અને એને આગળ વધવાનું છે, પરની મુખ્યતા કરીને આગળ નથી વધવાનું. પણ જ્યારે એ વાત કરવામાં આવે ત્યારે બંને વાત કરવામાં આવે અને ક્રમમાં કરવામાં આવી હોય, પણ બંને સાથે જ છે. જ્યારે એ સ્વનો અનુભવ કરે છે ત્યારે પર બધું છૂટી જાય છે, એ એક સમયમાં જ છે. સ્વનો અનુભવ થવો અને પરનું છૂટવું એ એક સમયમાં જ છે. અગાઉ એ શ્લોક પણ આવી ગયો કે એક જ સમયમાં એ બધું થાય છે, એ કોઈ ક્રમ થતો નથી કે આમ કરવા પછી આમ ને આમ કરવા પછી આમ, એમ નથી. સમ્યક્ત્વ પ્રગટ થાય છે એટલે મિથ્યાત્વ જાય છે એ એક જ સમયમાં છે, એને માટે જુદા જુદા સમય એમ કોઈ ક્રમ પડતો નથી. અહીંયા તો વર્ણન છે એટલે ક્રમમાં લેવામાં આવ્યું છે. એટલે આ 36મી ગાથામાં જે વાત કરવામાં આવી હતી એ અર્થનું જ આ કળશરૂપ કાવ્ય કહેવામાં આવ્યું. આ સંબંધમાં પૂજ્ય ગુરુદેવે ઘણી વાત કરી છે, આપણે એ પણ લઈએ પ્રવચન રત્નાકરમાંથી. પ્રવચન રત્નાકર ભાગ બીજો, પાનું 196, કોમ્પ્યુટરમાં પેજ નંબર 208. પ્રવચન રત્નાકર ભાગ બીજો, પાનું 196, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 208. એમાં ઉપરથી આપણે લઈએ તો કે મારું જ્ઞાયક સ્વરૂપ છે તેને હું વેદનમાં લઉં છું. જે મૂળ ગાથામાં અહીંયા વાત કરીને, એટલે મૂળ શ્લોકમાં જે વાત કરવામાં આવી ને કે આ લોકમાં હું પોતાની મેળે જ અથવા પોતાથી જ પોતાના એક આત્મ સ્વરૂપને અનુભવું છું, એ વાત કરીને એ વિશે વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે મારું જ્ઞાયક સ્વરૂપ છે તેને હું વેદનમાં લઉં છું, એ જ્ઞાયકને અનુભવું છું, વેદું છું. મારા વેદનમાં મારું સ્વરૂપ છે એને હું વેદું છું, એ જ્ઞાયકને અનુભવું છું, એનું મને વેદન છે. શું વેદનમાં આવે છે? પોતાનું જ્ઞાયક સ્વરૂપ એને વેદનમાં આવે છે. મારા વેદનમાં કંઈ રાગનું વેદન નથી. મારું જ્ઞાયક સ્વરૂપ છે તેને હું વેદનમાં લઉં છું, એને અનુભવું છું. અનુભવ એટલે વેદન, એ વેદન છે. અનુભવ થાય ત્યારે શું છે? એ વેદન છે. એક જ્ઞાયકને અનુભવું છું એને વેદું છું. મારા વેદનમાં કંઈ રાગનો અનુભવ નથી થતો, રાગનું વેદન નથી. ગુરુદેવ કહે છે કે આ વાત સમજવામાં પણ કઠણ પડે તો પછી પ્રયોગ તો ક્યારે કરે. જો પ્રયોગ કરવાની વાત કરી છે ગુરુદેવે, પ્રયોગ કરવાનો છે. કોની ઉપર? પોતાની ઉપર પ્રયોગ કરવાનો છે કે એને એવું વેદન આવે છે. પોતાના જ્ઞાયક ભાવને વેદવું કેવી રીતે વેદાય? એ નિર્વિકલ્પ ધ્યાનમાં એનું વેદન કરવાનું છે. વિકલ્પ તો મનના છે, મનના વિકલ્પ છોડી અને પોતે પોતાના સ્વભાવનું લક્ષ્ય કરી અને જ્યારે એને વેદે છે ત્યારે એને અતિન્દ્રિય સુખનો અનુભવ થાય છે, એનું વેદન થાય છે. અલૌકિક અતિન્દ્રિય આનંદનો એને અનુભવ થાય છે, એ વેદાય છે. એને એણે કરવાનું છે. એમ થાય છે ત્યારે સમ્યક દર્શન થાય છે. અંદરમાં જવાનો પુરુષાર્થ એણે કેટલો કર્યો, આટલા આટલા સ્વાધ્યાય થયા પણ એ તરફ હજી લક્ષ નથી ગયું. હજી વિસ્તાર કર્યો, ઘણો કર્યો, સમજ્યો, ઘણું કર્યું, પણ પોતાના સ્વરૂપનું વેદન કરવું છે, પોતાના સ્વરૂપનું લક્ષ કરીને અંદરમાં જવાનું છે, એ વાતને હજી ગંભીરતાપૂર્વક લીધી નથી. એટલે હજી એવો પ્રયોગ એણે શરૂ કર્યો જ નથી. એટલે ગુરુદેવ વાત એ કરે છે કે આ વાત હજી એને સમજમાં નહીં આવે તો પછી પ્રયોગ તો ક્યાંથી કરશે, ક્યારે કરશે? આ વાતને પહેલા સમજ કે તું તારા સ્વરૂપનું વેદન કરી શકે છે, તને એ વેદનમાં આવે છે, એ અનુભવમાં આવે છે, એવો એ ભગવાન આત્મા છે. અને એ વેદન અતિન્દ્રિયપણે આવે છે, એટલે એમાં કોઈ ઇન્દ્રિયની જરૂર નથી, કોઈ કાનથી કે નાકથી કે જીભથી એ વેદનમાં આવે છે એમ નથી, કે કોઈ મનના વિકલ્પો દ્વારા છે એમ નથી, એ તો બધું બહારની વસ્તુ છે. શરીર, ઇન્દ્રિયો અને મન, પાંચેય ઇન્દ્રિયો અને છઠ્ઠું મન અને આ શરીર કાયા, એ બધું પર છે. એના દ્વારા આત્મા ક્યાંથી અનુભવ કરે? આત્મા એનાથી તદ્દન ભિન્ન જુદો છે. તો આત્મા પોતે પોતા જ્યારે અનુભવે, એને વેદનનો અનુભવ થાય, તો એને પોતાને પ્રત્યક્ષ અનુભવ થાય. શરીર દ્વારા અનુભવ થાય એમ નહીં, એને પોતાને અનુભવ થાય છે. ઇન્દ્રિયો દ્વારા કોઈ અનુભવ આત્મા કરતો જ નથી. એ તો વ્યવહાર નહીંનું કથન છે કે આ ઇન્દ્રિયો દ્વારા એ પદાર્થોને જાણે છે એમ કહેવું, એ તો વ્યવહાર નહીંનું કથન છે. આત્મા ઇન્દ્રિયો દ્વારા ખરેખર જાણતો જ નથી. આ જરા વધારે અઘરું પડે એવું છે. આત્મા ઇન્દ્રિયો દ્વારા જાણતો નથી એમ કહેવું અને એ વાત જરાક વધારે અઘરી પડે એવી છે, પણ સમજવાની છે. વિચાર કરજો, ન સમજણ પડે તો પછી પાછા કાલે આપણે સમજાવીશું. એના ઉપર આજે વિચાર કરવાનો છે કે આત્માને જાણપણું કોના દ્વારા થાય છે. એનો જ્ઞાન સ્વભાવ છે એટલે જાણે છે, અને જાણવું છે એ અનુભવ છે, અને એવો અનુભવ કરનારો એ ભગવાન આત્મા પોતે છે. એને ઇન્દ્રિયો દ્વારા ક્યાં જાણવું છે? એ તો પોતાના સ્વભાવનો જાણવા વાળો છે. જે ઇન્દ્રિયો દ્વારા જાણવું એમ કહેવામાં આવે છે ને, એ તો વ્યવહાર નહીંનું કથન છે. એ તો વ્યવહાર નહીંનું કથન છે. આત્મા પોતે પોતાને જાણવા વાળો જ છે, બીજો કોઈ નથી. અહીંયા વાત કરે છે કે આવી વાત સમજણમાં સમજવામાં પણ કઠણ પડે તો પ્રયોગ તો ક્યારે કરે. વિતરાગ જિનેશ્વર દેવનો આ માર્ગ અપૂર્વ છે. જેણે ત્રણ કાળ ત્રણ લોકને કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણ્યા. કોને ત્રણ પ્રત્યક્ષ જાણ્યા? ત્રણેય લોકને, ઉદ્વલોક, મધ્યલોક અને અધોલોક, એમ ત્રણ લોક. અને ત્રણેય કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, એને કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણ્યા એટલે ઇન્દ્રિયો વિના અતિન્દ્રિયપણે જાણ્યા, પ્રત્યક્ષ પોતાના આત્મપ્રદેશથી જાણ્યા. એવા જિનેશ્વર ભગવાન, વિતરાગી પરમેશ્વર, કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, એ તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલો આ માર્ગ છે. અને સંતોએ તો તે સર્વજ્ઞની વાણી અનુસાર આપણને કહ્યો છે, કરુણા કરી અને આપણને એ પહોંચાડ્યો છે. અહીંયા તો શ્લોકમાં તો વાત એ કરે છે, કળશની અંદર તો વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ કહે છે કે ધર્મીની વાત છે ને, એટલે કહે છે કે હું તો સ્વરૂપને અનુભવું છું. અને એ સ્વરૂપ કેવું એનું આગળ વર્ણન લીધું કે જે સર્વત સ્વરસ નિર્ભર ભાવમ, સર્વત નિજ રસ રૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવ વાળું છે. પરિણમન એટલે નિર્મળ સ્વભાવ વાળું, એવા પરિણમનની વાત છે અહીંયા તો. આ ત્રિકાળી દ્રવ્યની વાત છે, ત્રણેય કાળ રહેવા વાળું જે દ્રવ્ય છે એની વાત છે. અહીંયા પરિણમન એટલે નિર્મળ સ્વભાવ વાળું એમ કહી એને વાત તે મૂકી છે, એમાં અહીંયા પર્યાયની વાત નથી લેવી. અહીંયા તો ત્રિકાળી દ્રવ્યની વાત છે, ચૈતન્યનું પરિણમન ચૈતન્યના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલા ભાવ વાળું છે. જેવો આત્મા છે, જેવા ગુણ વાળો આત્મા છે, એવું એનું પરિણમન છે. એટલે ચૈતન્યરૂપ પરિણમન છે, એટલે ચૈતન્યનું પરિણમન ચૈતન્યના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલા ભાવ વાળું છે. માટે એમાં બીજી કોઈ વસ્તુને સ્થાન નથી, એમાં મોહને કોઈ સ્થાન નથી. નાસ્તિ નાસ્તિ મમ કશ્ચન મોહ, આ મોહ મારો કંઈ પણ લાગતો વળગતો નથી, તેને અને મારે કાંઈ પણ નાતો સંબંધ નથી. કારણ કે શુદ્ધ ચિત્તઘન મહો નિધિ અસ્મિ, હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજપુંજનો નિધિ છું, ભંડાર છું, તેજપુંજનો ભંડાર છું, નિધિ છું. આમ જ્ઞાની પરિણમનમાં વેદે છે, જેવું વેદન છે એની વાત અહીંયા તો લીધી છે. શુદ્ધ ચૈતન્ય આનંદનો સાગર ભગવાન આત્મા છે, સુખનો સાગર છે, આનંદનો દરિયો છે. એનામાં અનંત શક્તિ છે, જીવત્વ શક્તિ, ચીતી શક્તિ, દશી શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ, વીર્ય, પ્રભુત્વ ઇત્યાદિ અનંત અનંત શક્તિઓનું અનંત અનંત સામર્થ્ય એ આત્મા. એવી અનંત શક્તિઓનો એ પિંડ ભગવાન આત્મા છે. કોઈ કહેશે કે અનંત શક્તિ હોય તો એના નામ બોલો. પ્રભુ ભાષાની અંદર શબ્દની અંદર એટલી તાકાત નથી કે બધી શક્તિઓના એનામાં નામ આવે. ભાષા જે છે એ પૂતગળ છે અને ભાષામાં તો ઘણી વસ્તુ નથી આવતી. શબ્દની અંદર તો શબ્દ તો બહુ 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 જેને કહીએ કે એ તો નાની વસ્તુ છે જ્ઞાન કરાવવા માટે. શબ્દ દ્વારા આપણે જ્ઞાન કરીએ તો શબ્દ દ્વારા બધાનું જ્ઞાન થઈ શકતું નથી. શબ્દ એવું હથિયાર છે, બહુ પાંગળું હથિયાર છે કે જે દ્વારા આપણને બધું જ્ઞાન કરવા ધારીએ તો કરીએ, એમાં એ પાંગળું છે, ખૂબ પાંગળું હથિયાર છે. શબ્દની શક્તિ કેટલી? શબ્દની શક્તિ એટલી નથી જેટલી આત્માની શક્તિ છે, એટલી શબ્દની શક્તિ છે. કેટલી બધી વસ્તુ માટે શબ્દ જ નથી. આપણે મીઠો સ્વાદ કહીએ એટલે ગુલાબજાંબુ તો કે આ મીઠો સ્વાદ, અને રસગુલ્લા એ પણ મીઠા. રસગુલ્લાના અને ગુલાબજાંબુના સ્વાદમાં ફેર છે, એના માટે ક્યાં શબ્દ છે? કેરીનો સ્વાદ કહીએ, પપૈયાનો સ્વાદ કહીએ, બધા ચીકુનો સ્વાદ કહીએ, બધા ફળના સ્વાદને આપણે મીઠો કહી દઈએ, કોઈકને ખટમીઠો કહી દઈએ, પણ બધાના સ્વાદ જુદા છે. આંખ બંધ કરીને મોડામાં મૂકતા ખબર પડે છે કે આ શું છે. આ પપૈયાનો ટુકડો નાખ્યો કે ચીકુનો ટુકડો મોડામાં નાખ્યો, તરત જ ખબર પડે છે. તો એ બધા સ્વાદ જેટલા ફળ છે બધાના સ્વાદ જે છે એ સ્વાદના નામ છે? નથી નામ. એવા બધાના કંઈ નામ નથી હોતા. કેટલાય પ્રકારની ગંધ છે, બધા પ્રકારની ગંધોના નામ પણ નથી. એટલે શબ્દ જે છે ને એ તો બહુ પાંગળું હથિયાર છે. શબ્દ દ્વારા જ્ઞાન થાય એમ નથી. હા, શબ્દ જે છે એ ખરેખર વાચક છે અને એનું કોઈ વાચ્ય હોય છે અને એ શબ્દો વાંચતા અથવા તો શબ્દ ભણતા લખતા કે એ શબ્દ સાંભળતા આપણને એ વાચ્યનું જ્ઞાન થાય છે, એ વાચ્યનો ખ્યાલ આવે છે એટલું. એટલે આ બધી જે અનંત શક્તિની વાત કરી છે તો એવી અનંત શક્તિ છે, પણ એ બધાને માટે એ શક્તિના નામ નથી. શક્તિના નામ નથી. જેટલા નામ છે ને જેટલા વર્ણનમાં આવી શકે એમાં 47 શક્તિનું વર્ણન અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યું છે, પણ શક્તિ તો ઘણી છે. એટલી બધી અનુભવની વાતો છે કે જે અનુભવની વાતને શબ્દ દેહ આપી શકાતો નથી. આપણે શબ્દમાં એ અનુભવની વાતને વર્ણવી શકતા નથી. આપણે ગોળ ખાધો હોય ને આપણે એનું વર્ણન કરવું હોય કે ગોળ તો શું વર્ણન કરીએ, મીઠો લાગ્યો એથી આગળ શું વર્ણન કરીએ. એથી કરીને પેલા માણસને જ્ઞાન આપી નથી શકતા કે આ ખાંડના સ્વાદમાં અને ગોળના સ્વાદમાં શું ફેર છે, એવું જ્ઞાન આપી નથી શકતા. એટલે જ્ઞાન કરવા માટે જે અનુભવ જે છે એને દર્શાવવા માટે આ શબ્દ જે છે એ તો બહુ પાંગળો છે. એટલે શબ્દ દ્વારા હોય તો જ આપણે માનીએ એવી ઊંધી માન્યતા કરવી નહીં. અનુભવ દ્વારા જે વસ્તુ છે એની વાત કરવી, જે અનુભવમાં આવે છે ને, અનુભવ આત્માનો અનુભવ જે છે એ પરમ સત્ય છે. એટલે અનુભવમાં જે વાત આવે છે એ સત્ય છે, એને માટે શબ્દ ન હોય. ભગવાનની પાસે પણ એવા શબ્દ નથી કે જે પોતે પોતાના અનુભવની વાત કરી શકે. જેટલું શબ્દમાં આવી શકે તેટલું કહેવાયું છે, બાકી તો જાતે અનુભવવું પડે, જાતે અનુભવવું પડે, બીજી કોઈ રીત નથી. એટલે અનુભવની વાત જે છે એને કૃપાળુ દેવે પણ એમ કહ્યું છે કે ભાઈ અનુભવની વાત અનુભવમાં જ કરી, અનુભવ દ્વારા જ એ પ્રત્યક્ષ કરી શકાય, બીજી કોઈ રીત નથી, એનો અનુભવ જ કરવો પડે. દાઝી જઈએ આપણે, આંગળી દાઝી જાય અગ્નિમાં અને પછી આપણે એના એનું ડિસ્ક્રિપ્શન આપવું હોય તો શું ડિસ્ક્રિપ્શન આપીએ? આપણું નાનું બાળક હોય આપણે દાઝી જઈએ અને એને બિચારાને ખબર ન પડતી હોય નાના બાળકને, તો પૂછ્યા કરે કે શું થયું શું થયું? આપણે કે દાઝી ગયા, દાઝી ગયા એટલે શું થયું? કે બળી ગયા. બળી ગયા એટલે શું થયું? તો બંધ થયું. બંધ થયું એટલે શું થયું? એનો શું શું નો પાર જ નહીં આવે. તમે કેવી રીતે એને એ સમજાવી શકશો? એટલે આ જીવત્વ શક્તિ, ચીતી શક્તિ, દસી શક્તિ, જ્ઞાન, સુખ, વીર્ય, અનંત શક્તિઓની વાત જે કરી છે ને એ પ્રમાણે એ સત્ય છે, એ અનુભવની વાત છે. એટલે એને સંજ્ઞા ન હોય, નામ ન હોય, એથી કરીને એનો અવિશ્વાસ કરવા જેવી વાત નથી. બસ મારે તો આટલું કહેવું છે. તો અહીંયા ગુરુદેવે વર્ણન એ કર્યું છે કે આ બધી શક્તિ, પ્રભુત્વ ઇત્યાદિ અનંત શક્તિ, એ અનંત શક્તિઓનું સામર્થ્ય જેમાં છે એવો આ ભગવાન આત્મા છે. અને જે અનંત શક્તિઓ છે તે એક એક શક્તિનું પણ અનંત સામર્થ્ય છે, એ દરેક શક્તિનું અનંત સામર્થ્ય છે. અને આવા અનંત શક્તિના સામર્થ્યવાળું મારું તત્વ છે અને આવા સ્વરૂપને હું પ્રત્યક્ષ આનંદના આસ્વાદરૂપ અનુભવું છું. આનંદનો અનુભવ થાય છે, અલૌકિક આનંદના આસ્વાદરૂપે હું અનુભવું છું અને હું શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજ પુંજનો નિધિ છું એમ પરિણતિ વેદે છે. હું જ્ઞાન સ્વભાવી છું, હું જ્ઞાનનારો છું, જ્ઞાનનો પ્રકાશ છે ને, એટલે અહીંયા તેજ પુંજ કહ્યો છે. પોતે ચૈતન્ય છે તો ચૈતન્યના સમૂહરૂપ શું છે? ચૈતન્ય પણ જ્ઞાન છે તો એના સમૂહરૂપે શું હોય? તો જ્ઞાન પ્રકાશની વાત કરી છે. એટલે એ પરિણતિ વેદું છું, જાણું છું. આ પરિણતિ તે ધર્મ છે. પછી તો આટલી બધી સમજણ ન પડે એટલે લોકો પછી શું કરે કે ભાઈ આવો બધો ધર્મ તો સોનગઢથી નવો ધર્મ નીકળ્યો. ગુરુદેવ કહે છે કે આ ક્યાં સોનગઢનો ધર્મ છે? આ તો આત્માના ધર્મની વાત છે. આ શુદ્ધ ચિદાન ચિદ ઘન મહ નિધિ અનાદિ છે ને. ધર્મી જીવ એમ જાણે છે કે હું શુદ્ધ ચિદઘન અર્થાંત શુદ્ધ જ્ઞાન સમૂહનું નિધાન, શુદ્ધ આનંદ ઘનનું નિધાન, શુદ્ધ વીર્ય ઘનનું નિધાન, શુદ્ધ કર્તા શક્તિનું નિધાન, શુદ્ધ કર્મ શક્તિનું પૂર્ણ નિધાન એટલે ભંડાર છું, અનંત શક્તિનો ભંડાર છું. અહીંયા એક આ કર્મ શક્તિની વાત આવી એટલે કર્મ શક્તિ વિશે ગુરુદેવે વાત કરી છે એ આપણે જરા સમજીએ. એમણે અહીંયા કહ્યું છે કે કર્મના ચાર પ્રકાર છે. કર્મ શબ્દ આવ્યો એટલે કહે છે કે ચાર પ્રકારે એ છે. કઈ રીતે છે? તો કે કોઈ પણ જડની અવસ્થા થાય તે કર્મ છે. આ શરીર આદિની અવસ્થા છે તે તેના કર્તાનું કર્મ છે એટલે કાર્ય છે. કર્મ એટલે અહીંયા કાર્ય. શરીરની અવસ્થા થઈ એનું જે કામ થયું એ શરીર પોતે જ એનો કર્તા છે અને એનું જે કાર્ય થયું એ છે કર્મ. જળ પરમાણુ કરતા છે અને એ જળ પરમાણુનું જે કાર્ય થાય એ એનું કર્મ એટલે એ એનું કાર્ય છે એટલે એ કર્મ છે. એ કાર્યના અર્થમાં એ કર્મ છે અને એ કાર્ય થયું છે એટલે પરિણામ આવ્યું છે એટલે એ પર્યાય છે. માટી પોતે ઘડો બની છે, એમાં નિમિત્ત કારણ કુંભાર ચાકડો વગેરે હતા, પણ માટી પોતે જે ઘડા રૂપે પરિણમી છે તો એ એનું કાર્ય છે. તો એ કાર્ય છે એ કર્મ છે. ઘડો છે એ કર્મ છે, માટીનું કર્મ થયું. બીજી રીતે કહીએ તો એ પરિણામ આવ્યું છે એટલે પર્યાય છે. માટીનું કર્મ ઘડો છે એ પર્યાય પણ છે. એ જળની વાત કરીએ આપણે, જે જળ દ્રવ્ય કર્મ છે. હવે આગળ બીજી વાત લે છે કે જે જળ દ્રવ્ય કર્મ છે તે પણ જળ કરતાનું પરિણમન છે એ પણ કર્મ છે. જળ દ્રવ્ય કર્મ એટલે પેલા માટીના પરમાણુઓને લીધા એવી રીતે આ કાર્મણે પરમાણુ ભેગા કરીએ, આપણે કાર્મણ રજકણો ભેગા કરીએ અને ભેગા કરીએ એટલે આપણે કંઈ નથી કરતા, એની જાતે ભેગા થાય અને સ્કંદ થાય એટલે એ કર્મ બંધાય, એ દ્રવ્ય કર્મ છે. એમાં એનું કરતા પણ કોનું? એ કાર્મણ રજકણોનું પોતાનું. અને એ કરતાનું પરિણમન એ કર્મ થયું, એ પણ દ્રવ્ય કર્મ, એ પણ કર્મ છે. પણ એ પણ જડ જ છે, એ પણ જડ છે. એટલે આ જળની અવસ્થા, જળની અવસ્થા તે કર્મ છે એમ અહીંયા ગુરુદેવે કહ્યું. આ પહેલી વાત કરી. બીજી વાત કરે છે અહીંયા કર્મ માટેની કે પુણ્ય પાપનો વિકાર, મિથ્યાત્વનો ભાવ, તે ભાવ કર્મ વિકારી કર્મ છે. રાગ દ્વેષ મોહના પરિણામ તે વિકારી કર્મ છે. આ કર્મ કોનું છે? આ કર્મ અજ્ઞાન અવસ્થામાં જીવનું છે. અજ્ઞાન અવસ્થામાં જીવનું આ કર્મ છે. શું કર્મ છે? કે વિકારી ભાવ થવો અને વિકારી ભાવને લીધે આશ્રવ થવા અને ભાવ કર્મ બંધાવવું, એ ભાવ કર્મ, એ વિકારી કર્મ છે. એ રાગ દ્વેષ મોહના પરિણામ રૂપે એ વિકારી કર્મ છે. એ જીવનો અજ્ઞાન અવસ્થામાં થતો ભાવ, વિકારી ભાવ, વિભાવ ભાવ, અશુદ્ધ ભાવ, અન્ય ભાવ, એ શું છે? એ અશુદ્ધ છે એટલે શુભ હોય અથવા તો અશુભ હોય. એ શુભ છે તો એ પુણ્ય છે, અશુભ છે તો પાપ છે. એટલે પુણ્ય પાપનો વિકાર અને એનું કારણ શું છે? એ મિથ્યાત્વ છે. એટલે એ મિથ્યાત્વનો ભાવ છે, અજ્ઞાનનો ભાવ છે. તો એ બીજી વાત કરી કર્મની, બીજી વાત એ ભાવ કર્મની વાત કરી. ત્રીજું અહીંયા કહે છે કે નિર્મળ પરિણતિ તે પણ કર્મ છે. જો આ જરાક સમજવાનું છે શાંતિથી, નિર્મળ પરિણતિ તે પણ કર્મ છે. આત્માના આનંદના વેદનની ક્રિયા, આત્માનો આનંદ આવે અને એ વેદાય, આનંદ વેદાય, એ ક્રિયા, એ પણ કાર્ય થયું એટલે એ પણ કર્મ છે. એ ક્રિયા, એ શુદ્ધતાનો અનુભવ છે એમાં, તે પણ નિર્મળ પરિણમન રૂપ કર્મ છે. એ કર્મ કેવું છે? એ નિર્મળ પરિણમન રૂપ કર્મ છે. નિર્મળ પરિણમન થયું ને, નિર્મળ પરિણતિ એને કર્મ કહ્યું. અને એને સમજાવતા શું કહ્યું? નિર્મળ પરિણતિ તે પણ કર્મ છે. એટલે કે આત્માનો જ્યારે અનુભવ થાય એ વખતે જે આનંદનો વેદન છે, એ વેદનની જે ક્રિયા છે એમાં શું થાય છે કે શુદ્ધતાનો અનુભવ છે, એ નિર્મળપણાનો અનુભવ છે. એટલે એ નિર્મળ પરિણમ રૂપ કાર્ય છે અથવા તો એ કર્મ છે. નિર્મળ પરિણમન રૂપ કર્મ છે. ચોથું, ત્રિકાળ રહેનાર શક્તિ સામર્થ્ય અંદર પડ્યું છે ને, અંદર એટલે આત્મામાં પડ્યું છે ને. ત્રિકાળ રહેનાર શક્તિ, ત્રણેકાળ રહેવાવાળી શક્તિ સામર્થ્ય એ એનામાં અંદરમાં પડ્યું છે, તે પણ કર્મ છે. કેમ કે એ કાર્ય થવાનું એ સામર્થ્ય છે, એ કર્મશક્તિ છે. કાર્ય થવાનું સામર્થ્ય પોતાનામાં હોવાથી તેના કાર્ય માટે એને નિમિત્ત કે પરની અપેક્ષા નથી. એ તો કાર્ય થાય જ છે, પછી એ વખતે હાજર હોય એને નિમિત્ત કહેવામાં આવે, પણ એમ નથી કે પરની અપેક્ષા છે અને પર આવે ત્યારે જ કાર્ય થાય એમ નથી. એનું કાર્ય જે થાય છે તે થાય છે, એટલે એ પણ કર્મ છે. શું? ત્રિકાળી જે રહેવાવાળી શક્તિ અથવા તો જે ત્રિકાળ રહેવાવાળું સામર્થ્ય પડ્યું છે ને, પોતાનું અંદરમાં પડેલું સામર્થ્ય છે, એને કર્મ કહ્યું. એટલે કાર્ય થવાનું જે સામર્થ્ય છે, કાર્ય થવાની જે શક્તિ પડી છે એ કર્મશક્તિ છે. એટલે કાર્ય થવાની શક્તિ, એટલે કાર્ય થવાનું સામર્થ્ય એ પોતાનામાં છે, અને એવું પોતાનામાં એવું કાર્ય થવાનું સામર્થ્ય હોવાથી તેના કાર્ય માટે એને કોઈ નિમિત્તની કે પરની અપેક્ષા નથી. કાર્યરૂપ થવાની કર્મશક્તિ વસ્તુમાં ત્રણેય કાળ પડી છે, ત્રણેય કાળ એ શક્તિ પડી છે કાર્ય થવાની. આવો ચિત્તગન પરિપૂર્ણ શક્તિઓથી ભરેલો ભંડાર તે હું છું એમ જેના અનુભવમાં આવે છે, તે અનુભવ એક નિર્વિકારી કર્મ કાર્ય છે અને તેને મોક્ષ માર્ગ કહે છે. ગુરુદેવે બીજી રીતે મોક્ષ માર્ગ સમજાવ્યો. અનુભવ, પોતાના સ્વરૂપનો અનુભવ થાય ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય, અને એવો અનુભવ નિર્વિકલ્પ ધ્યાનમાં થાય, નિર્વિકલ્પ દશામાં એવો અનુભવ થાય સ્વરૂપનો. કર્મ અર્થાંત કાર્ય પર્યાય. આત્મામાં કર્મ નામનો ત્રણેય કાળ રહેવાવાળો ગુણ છે, કર્મ નામનો ગુણ છે. તેથી કાર્ય એટલે પર્યાય તે કર્મ ગુણમાંથી આવે છે. પર્યાય જે થાય છે એ પેલા કર્મગુણને કારણે થાય છે. એ કર્મગુણનું રૂપ બીજા અનંત ગુણોમાં છે, એક ગુણનું રૂપ બીજા ગુણમાં છે, એ વાત પણ અહીંયા ગુરુદેવે કરી છે. હવે એનો વધારે વિસ્તાર આજે અત્યારે નથી લેતા, કેમ કે બધાને હજી કદાચ એ વાતની ખબર ન હોય તો અઘરું પડશે. આજે આપણે આ શ્લોકની વાત લઈએ, મૂળ શ્લોકની જે વાત છે એની જ વાત આગળ લઈએ. કે એમાં પછી આગળ કહે છે કે આ જે મોહ શબ્દ લઈને, મોહ પદ લઈને જે વાત કરવામાં આવી 36મી ગાથાની અંદર, તો એને માટે કહે છે કે આવી જ રીતે ગાથામાં જે મોહ પદ છે તેને બદલીને રાગ લેવો, એટલે રાગના ભાવકપણે હું નથી. પેલા મોહ ને મારે કાંઈ સંબંધ નથી એ વાત જે રીતે લીધી, એ જ રીતે રાગ લેવો અને રાગ લઈને વિસ્તાર કરવો, એટલે રાગના ભાવકપણે હું નથી. કર્મ ભાવક છે અને તેનું ભાવ્ય રાગ છે, તે હું નથી, હું તો જ્ઞાયક છું. તેથી જે મારા જ્ઞાનમાં જણાવવા યોગ્ય છે, પરંતુ તે રાગ મારા જ્ઞાનની પર્યાયમાં તદ્રુપ આવી જાય એવું મારું સ્વરૂપ નથી. રાગ મારામાં આવે એમ નથી, જેમ મોહ મારામાં નથી આવતો. 36મી ગાથાની વાત છે અત્યારે, પાછી 36મી ગાથા આપણે જે કરી, 3 દિવસથી કરી રહ્યા છીએ એની વાત છે. જેમ મોહ મારો નથી, મોહથી હું તદ્દન ભિન્ન છું, મોહ મારામાં નથી, એ જ રીતે બીજા શબ્દો લઈ અને આગળ વાત કરવાની કહી, એમાં મોહની જગ્યાએ રાગ મૂકીને વાત કરવી, દ્વેષ મૂકીને, ક્રોધ મૂકીને, માયા મૂકીને, એ પ્રમાણે 16 શબ્દ કહેવામાં આવ્યા છે, એ 16 શબ્દ જુદા જુદા લઈ અને એવો વિસ્તાર કરવો એમ અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે આપણે છેલ્લો પેરેગ્રાફ લઈએ પાના નંબર 198 ઉપર, કોમ્પ્યુટરમાં પેજ નંબર 210 ઉપર છેલ્લો પેરેગ્રાફ છે, એમાં કહ્યું છે કે મોહ પદ બદલીને માન માયા લોભ લેવા તે બધા ભાવક કર્મના ભાવ્ય છે. તે બધા ભાવક કર્મના ભાવ્ય છે. જો ભાવ્ય તો કોણ છે? ભાવ્ય તો એનો વિકારી ભાવ છે, છતાં પણ એને કઈ રીતે કહ્યા કે એ કર્મના ઉદયની સાથે જોડાવાથી થતો ભાવ છે, એટલે પોતાના સ્વરૂપમાં નથી, એટલે એને ભાવક કર્મનો ભાવ કહી દીધો. ભાવક કર્મનો ભાવ એ મોહ છે, એ જ રીતે માન માયા લોભ એ બધા પણ એ જ છે. એ બધા નાયકના સ્વરૂપમાં નથી, નાયકની અંદર નથી, એ નાયકનું સ્વરૂપ નથી, આત્માના એ મૂળભૂત સ્વરૂપની વાત નથી, એટલા માટે એને બધાને એ ભાવકના કહી દીધા. એ મારા નાયકના નથી, એ ભાવકના છે. સહેલું યાદ રાખવું હોય તો એ બધા ભાવ છે ભાવકના, મારા એટલે જ્ઞાયકના નહીં. હું તો જ્ઞાયક. જ્ઞાયક કોણ છે? શુદ્ધ જે સ્વરૂપ આત્માનું છે તે જ્ઞાયક. હું માત્ર જ્ઞાયક જાણવા વાળો છું, બીજું કંઈ નથી. અને એવા મારા જ્ઞાયક સ્વરૂપની અંદર આવા કોઈ ક્રોધ માન માયા લોભ એવા કોઈ વિકારી ભાવ છે જ નહીં. શરીર પણ નથી, વાણી પણ નથી, મન પણ નથી, અને પાંચ ઇન્દ્રિયો પણ નથી. એ કોઈ મારા નથી. આમ આ 16 પદ જુદા જુદા વ્યાખ્યાનરૂપ કરવા અને બીજા પણ વિચારવા, પહેલા પણ આ વાત આવી છે અગાઉ પણ, અને અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવ છે તે બધાએ એમાં સાથે લેવા. એ કોઈ પણ ભાવ, શુભ કે અશુભ ભાવ કોઈ પણ પ્રકારનો હોય, પણ એ મારા સ્વરૂપમાં નથી, મારા જ્ઞાયકના સ્વરૂપમાં નથી. એ બધું શું છે? એ કોના છે? ભાવકના છે. એ બધાએ જે વિભાવ ભાવ છે તે હું નથી, કેમ કે એ બધા ભાવક કર્મના ભાવ છે, એ જ્ઞાયકના ભાવ નથી, અને હું તો એકમાત્ર જ્ઞાયક જ છું. એમ કરીને આ 36મી ગાથા અહીંયા પૂરી કરે છે. અને વચમાં 36મી ગાથાની વચમાં આપણને આ 30મો શ્લોક કહેવામાં આવ્યો, અને એની અંદર એ પોતે જે અનુભવ કરે છે શુદ્ધ આત્મતત્વનો, એની વાત કરી કે હું શેનો અનુભવ કરું છું. પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે પછી એને મોહ આદિ બધા જે છે એનાથી પોતે ભિન્ન પડ્યો છે, તો પછી એ વખતે બીજો શું અનુભવ કરે છે, એ વાત અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમાં લઈ લીધી. કેમ કે જ્યારે એ બધાથી ભિન્ન પડે છે, મોહથી ભિન્ન થયો એમ વાત આવી, તો એ પોતે પોતાના સ્વરૂપના આશ્રય સ્વરૂપમાં જઈને ભિન્ન પડ્યો. તો એટલા માત્રથી વાત પૂરી નથી થતી, એટલે અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ 36મા શ્લોકમાં વચમાં, 36મી ગાથાની વચમાં આ 30મો કળફ મૂક્યો કે એને એ વખતે શું અનુભવ થાય છે. તો કે મને તો પોતાનું સ્વરૂપ જ અનુભવમાં આવે છે, અને એ સ્વરૂપ કેવું છે? તો કે એ નિજરસ ચૈતન્ય રસથી ભરેલું છે, પૂર્ણ છે, અને મારે આ મોહ આદિ સાથે કોઈ સંબંધ નથી. હું તો ચૈતન્ય છું, જ્ઞાનનો પુંજ છું. આ વાત અહીંયા કરવામાં આવી. તો આ પ્રમાણે 36મી ગાથા અને તે પછીનો 30મો કળશ એ આપણે અહીંયા કર્યો. હવે આગળ અહીંયા કહે છે કે જ્ઞેય ભાવના ભેદ જ્ઞાનનો પ્રકાર અહીંયા કહે છે. જ્ઞેય ભાવના ભેદ જ્ઞાનનો પ્રકાર. જ્ઞેય શું છે? જેનું જ્ઞાન થાય છે એ બધું જ્ઞેય. જેનું જ્ઞાન થાય છે એ બધું જ્ઞેય છે. જગત આખું જ્ઞેય છે. જગત આખું જ્ઞેય છે. જેનું જ્ઞાન કરી શકાય એ બધું જ્ઞેય છે. જ્ઞેયમાં પ્રમેત્વ નામનો ગુણ છે, એટલે એ પ્રમેત્વ નામના ગુણને કારણે એ જ્ઞેય કોઈના જ્ઞાનમાં જણાય છે, માટે જ્ઞેય કહેવાય. જો કેટલી બધી વસ્તુ આપણને નથી જણાતી, માટે એ કંઈ જ્ઞેય નથી એમ નહીં. સર્વજ્ઞ ભગવાનને તો એમના જ્ઞાનમાં જણાય છે ને, એમના જ્ઞાનમાં એ સ્પષ્ટ જણાય છે, એટલે એ જ્ઞેય છે. આપણને પરમાણુ આપણને નથી દેખાતું, આપણને પરમાણુ જણાતો નથી, એટલે કે એ જ્ઞેય નથી ના એમ નહીં. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં એ જણાય છે, એટલે જ્ઞેય છે. એક સમય આપણને ક્યાં એનો ખ્યાલ આવે છે? એક સમય એટલે નાનામાં નાનો અંશ, એનો બીજો ભાગ ન થઈ શકે એટલો નાનામાં નાનો એ અંશ છે. કાળ દ્રવ્ય છે, એનું પરિણમન થાય છે, એની એ પર્યાય છે. સમય તરીકે આપણે લઈએ છીએ એ એક સેકન્ડની, એક સેકન્ડનો તો અસંખ્યાત્મો ભાગ છે. હવે એ આપણને ક્યાંથી ખ્યાલમાં આવે? એટલે કંઈ એ જ્ઞેય નથી? ના, એ પણ જ્ઞેય છે. પીવળી ભગવાનના જ્ઞાનમાં એ આવે એટલે જ્ઞેય. એટલે જ્ઞેયની વાત કરીએ છીએ અહીંયા, તો જ્ઞેયનો ભાવ, જુદા જુદા પ્રકારના જ્ઞેય હોય એ જ્ઞેયના ભાવ. જ્ઞેયમાં શું આવે? છય દ્રવ્ય આવે. છય દ્રવ્ય જ્ઞેયમાં આવી જાય. ભગવાનના જ્ઞાનમાં એ જણાય છે એટલે એ જ્ઞેય છે. છ છ દ્રવ્ય જ્ઞેય છે. એટલે એવા જ્ઞેય ભાવના ભેદ જ્ઞાનનો પ્રકાર, એનું ભેદ જ્ઞાન, એનાથી ભેદ જ્ઞાન કરવું જીવે, એ બધાને પોતાથી જુદા પાડવા, એ છય દ્રવ્યોને પોતા સિવાયના અન્ય બાકી રહે જે રહ્યા છે તે બધા જ જીવો, એ જીવદ્રવ્ય, ઉદગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ બધા છયે થી ભેદ જ્ઞાન કરવું એટલે પોતે એનાથી જુદો છે એ વાત, એવું ભેદ જ્ઞાન, એની હવે અહીંયા વાત કરવી છે. હવે એ જ્ઞેય ભાવના ભેદ જ્ઞાનનો પ્રકાર કહે છે, એનાથી ભેદ જ્ઞાન કરવાની વાત હવે અહીંયા 37મી ગાથામાં કહે છે. તો આપણે 37મી ગાથા લઈએ અહીંયા. નાસ્તિ મમ ધર્માદિ બુદ્ધ્યતે ઉપયોગ એવાહમેક તમ ધર્મ નિર્મમત્વમ સમયસ્ય વિજ્ઞાયકા બ્રુવંતી. 37મી ગાથા આપણે ગુજરાતીમાં લઈએ. અહીંયા 37મી ગાથાના અર્થમાં કહે છે કે બુદ્ધયતે, એમ જાણો કે ધર્માદિહી એટલે ધર્મ આદિ, એટલે ધર્માસ્તિકાય આદિ, આ ધર્મ આદિ દ્રવ્યો. ધર્મ એટલે અહીંયા ધર્માસ્તિકાયની વાત કરી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પૂતગળ અને જીવી, એમ છયની વાત એમાં આવી જાય. આદિ શબ્દ મૂક્યો છે ને એટલે છય છ. એમ જાણો કે ધર્માદિહી એટલે આ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો મમ નાસ્તિ, મારા કાંઈ પણ લાગતા વળગતા નથી, એમાં નાસ્તિ કરી, એ પણ મારા નથી, એ છય દ્રવ્યો એ મારા નથી. હું એક જીવ દ્રવ્ય સિવાય બીજા અનંત અનંત જીવો છે બીજા, એ મારા નથી, એની સાથે મારે કોઈ સંબંધ નથી. એમાં બધા આવી જાય, આપણા બધા સગાવાલા પણ આવી જાય, આ ભવના સગાવાલા પણ આવી જાય, આની પહેલાના ભવના સગાવાલા આવી જાય, એની પહેલાના ભવના સગાવાલા પણ આવી જાય, છેલ્લા 10 ભવના સગાવાલા પણ આવી જાય, એની પહેલાના 100 ભવના સગાવાલા પણ આવી જાય, એની પહેલા 1,00,000 ભવના સગાવાલા પણ આવી જાય. કેટલા ભવના સગાવાલાને યાદ કરવા છે પ્રભુ? વિચાર કર્યો છે કોઈ દિવસ કે જે વર્તમાનમાં મારા સગા છે એ આત્માના સગા છે? આ આત્મા સાથે એમને કોઈ સંબંધ છે? જેમાં હું રાગ અને દ્વેષના ભાવ લઈને બેઠો છું, જેમના પ્રત્યે એ રાગ દ્વેષના ભાવ થાય છે, એ બધા કોણ છે? એ બધા ભગવાન આત્મા છે. એ બધા ભગવાન આત્મા છે. નક્કામાં રાગ દ્વેષ કરવાનું છોડી અને એ બધાને તું ભગવાન આત્મા તરીકે સ્વીકારી લે એટલે બહુ સહેલું થઈ જશે. કેમ કે તું વિચાર કરીશ તો ક્યાં સુધી વિચાર કરીશ? આ ભાવના આટલા સગા, આની પહેલાના ભાવના, એના પહેલાના ભાવના એમ વિચાર કરતો જ રહીશ તો તું પછી કેના કોના પ્રત્યે કેટલોક રાગ કરીશ? આ ભવની માતા અને પિતા, એની પહેલાના, એની પહેલાના ભવના, એની પહેલાના ભવના, એની પહેલાના ભવના, 1,00,000 ભવના માતા પિતાનો વિચાર કરતો કેટલા 2,00,000 થયા? તો 2,00,000 પ્રત્યે રાગ કરી શકે છે? નથી કરી શકતો. બધા જ માતા પિતા જ છે ને, એક ભવમાં તો હતા ને, તને એમણે તારું કંઈક કર્યું હતું ને, તું એમ માને છે ને કે એમણે તને મોટો કર્યો, તને ખવડાવ્યું પીવડાવ્યું કંઈક કર્યું ને, જે પર્યાયમાં હતો એ પર્યાયમાં, ગમે તે પર્યાયમાં, ભાઈ માતા પિતા તરીકે એમણે કંઈક કર્યું તારે માટે. તો તું વિચાર કર કે તું કેટલા ભાવના, કેટલા માતા પિતા ના ઋણમાં છે, કેટલું બધું ઋણ છે તારે, તો પછી એમ થશે. અને એમાંના કોઈ માતા પિતાને જો દુઃખનો પ્રસંગ આવે તો તને દુઃખ થાય તો તું કેટલાના દુઃખે દુઃખી થઈશ, કોના કોના દુઃખે દુઃખી થઈશ, એમાંથી કોઈ કે તારું કંઈક તને એવું લાગતું હોય કે પક્ષપાત તારા પ્રત્યે તારા બીજા વખતના કોઈ ભાઈ બહેન પ્રત્યે કર્યો હોય અને તને એમાં ખોટું ખરાબ લાગ્યું તો તને દ્વેષ થયો હોય તો તું કેટલા પ્રત્યે એવા દ્વેષ કરીશ. અનંત કાળમાં અનંત મા બાપ કર્યા, અનંત ભાઈ ભાંડુ કર્યા, અનંત સગા કર્યા, આ બધા જે કર્યા એ કોના સંબંધે થયા? એ પર્યાયની સાથે રહેલા શરીરના સંબંધે થયા. એને આત્માને કોઈ સંબંધ નહીં. આત્માને તો બધા જ આત્મા ભગવાન આત્મા છે, બધા આત્મા ભગવાન આત્મા છે એવો ભાવ હોય, બીજો કોઈ સગાવાદનો ભાવ હોય જ નહીં. સગાવાદના ભાવમાં તો રાગ ને દ્વેષ ભર્યા છે, એ તો આકુળતા કરાવનારો ભાવ છે. પણ એ બધા પ્રત્યે, જીવ માત્ર પ્રત્યે જો એવો ભાવ હોય કે બધા ભગવાન આત્મા છે તો કેટલી શાંતિ થઈ જાય છે. કોઈના પ્રત્યે તિરસ્કાર કરવાની જરૂર નથી. દરેક જે અત્યારે વર્તમાનમાં તમારો દુશ્મન તમને લાગતો હોય એ પણ ક્યારેક કોઈ પૂર્વભવની અંદર તમારો ઉપકારી થયો હશે, ક્યાં તમને ખબર છે? એટલે એમ એ જીવ માત્ર પ્રત્યે એક જ ભાવ હોય, બીજો કોઈ ભાવ હોય નહીં, ભગવાન આત્મા. એ બધા ભગવાન આત્મા જ છે એવો ભાવ હોવો જોઈએ. એ મારા કાંઈ લાગતા વળગતા નથી. લાગતા વળગતા તો ક્યારે થાય? એક વર્તમાન પર્યાયને સંબંધમાં વિચાર કરો એટલે લાગતું ને વળગતું થાય. આત્માને શું લાગે વળગે? આત્મા ભગવાન આત્મા પોતે પૂર્ણ છે, એને શું હોય બીજું? એટલે એ છે છ દ્રવ્યની વાત અહીંયા તો કરવી છે. ગાથાની અંદર એમ કહેવામાં આવ્યું છે, ગાથાના શબ્દમાં જે વાત કરવામાં આવી એમ કહેવામાં કે ધર્માદિ ધર્મ આદિ એટલે ધર્માસ્તિકા આદિ તે મારા નથી. અને પછી કોણ છે એની પણ વાત કરી છે કે ઉપયોગ કેવળ એક હું, હું જ્ઞાન દર્શન ઉપયોગ રૂપે જ છું. અને એ જ્ઞાનને જ્ઞાયક સમયના ધર્મ નિર્મમતા કહે. એ જાણનારાઓ એને એ આ બધા છ દ્રવ્યો પ્રત્યેનું નિર્મમત્વ કહે છે, એ વાત કરે છે અહીંયા. તો ગાથાર્થમાં વાત શું આવી કે એમ જાણે કે આ ધર્મ આદિ દ્રવ્યો મારા કાંઈ પણ લાગતા વળગતા નથી. એમાં આપણે તો એક જીવ દ્રવ્યની વાત કરી, પણ એ પ્રમાણે બાકીના બધા દ્રવ્યોનું પણ સમજી લેવું. એમાં મુખ્ય વાત જીવને જીવ અને પૂતગળ સાથેની જ છે. પેલા ધર્માસ્તિકાએ અધર્માસ્તિકાએ આકાશ અને કાળ એમના તો શુદ્ધ પરિણામ થાય છે, એટલે એમાં તો એને કોઈ આશ્ચર્ય નથી, એમાં તો કંઈ એને થતું નથી. પણ વિભાવ પરિણમન પૂતગળના થાય છે ને, એટલે જાત જાતના પરિણમન. કયા પ્રકારે? કે પૂતગળો ભેગા થઈને સ્કંદ રચાય અને સ્કંદની રચનાઓ જુદી જુદી એને દેખાય. એ સ્કંદની રચના અસંખ્ય પરમાણુ ભેગા થવાથી જે થાય એ જુદા જુદા રૂપે એને જગતમાં દેખાય, ઇન્દ્રિયો દ્વારા એને જાણે, એમાં એને આશ્ચર્ય થાય. આ કોમ્પ્યુટર ને આ કાર ને આ ને આ તે જાત જાતની રચનાઓ છે, બધી શેની છે? પૂતગળની રચનાઓ છે. અને એ એનું વિભાવ પરિણમન છે. પૂતગળનું એ વિભાવ પરિણમન છે. અને જીવના વિભાવ પરિણમનો એના જોવામાં આવે છે. જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે નથી પરિણમતો અને વિભાવ ભાવે પરિણમે છે. એટલે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ ઇત્યાદિ ભાવે એ પરિણમન કરે છે. એટલે એ બેમાં એ ગૂંચવાયો છે. એના જો સ્વભાવ ભાવ તરફ જાય, એનું એ લક્ષ કરે તો બધું સહેલું થઈ જાય છે. એટલે એ મારા કાંઈ લાગતા વળગતા નથી એમ કહેવાની જરૂર એટલા માટે પડી કે એમાં આ જે પૂતગળની રચનાઓ છે ને એના તરફ એને આકર્ષણ થયું છે, એટલે એ હંમેશા એના તરફ એ પોતાપણું કરે છે, મમત્વ કરે છે, આકર્ષાય છે, આસક્તિ થાય છે, એમાં ભોગવવાના ભાવ થાય છે વગેરે. તો આ મારા કાંઈ પણ લાગતા વળગતા નથી, છે છ દ્રવ્યની વાત કરી. પોતે એનાથી છે છ પ્રકારના દ્રવ્યોથી પોતે જુદો, એક ઉપયોગ છે તે જ હું છું. ઉપયોગ એ એનો સ્વભાવ છે. એ જ્ઞાયક છે, જ્ઞાન સ્વભાવ ચૈતન્ય મૂર્તિ છે. તો ચેતનપણું છે, જ્ઞાન સ્વભાવ છે, તો જ્ઞાનનો ઉપયોગ છે. એ ઉપયોગ છે તે જ હું છું. અને એવું જે જાણવું તેને સિદ્ધાંતના જાણનારા અથવા તો સ્વ પરના સ્વરૂપના જાણનારા એ શું કહે છે? એને કે ધર્મ દ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ કહે છે. એટલે ધર્માસ્તિકા આદિ પ્રત્યે દ્રવ્ય પ્રત્યે એને નિર્મમત્વ છે એમ કહે છે. એટલે જ્ઞાની પુરુષો એને એમ કહે છે, આવું જાણવું જેને થાય છે એવું જાણવું છે એને એ જ્ઞાની પુરુષો સિદ્ધાંતના જાણવાના જાણનારા જેમને સો પર નું ભેદ જ્ઞાન કર્યું છે એવા સો પર સો સ્વરૂપ રૂપ સમયના જાણનારા આત્માના જાણનારા અથવા તો પદાર્થોના જાણનારા સમયનો અર્થ આત્મા પણ થાય અને દ્રવ્યો બીજા પણ એમ પણ થાય એના જાણનારાઓ એ ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ કહે છે એટલે બધા દ્રવ્ય પ્રત્યે એને નિર્મમત્વ કહે છે તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા ગાથા સુધી રાખીએ છીએ એનો વધુ વિસ્તાર અને પછી ટીકા અને ભાવાર્થ આવતા સ્વાધ્યાયમાં આપણે કરીશું તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ સુખદામ બોલીએ
Thank you.